પ્રણામ. આજે તારીખ 13/9/2019 ના રોજ વિસ્ટાના સૌજન્યથી ગુજરાત સમાચારમાંથી સમાચાર વાંચી સંભળાવવામાં આવશે. આજના સમાચાર ભાવનાબેન, ઉષાબેન તથા શાંતાબેન વાંચી સંભળાવશે. તમારે કાંઈ વિગત જોઈતી હોય કે સંપર્ક સાધવો હોય તો વિસ્ટા વિઝનનો ફોન નંબર છે 0116249888390 0116249888 39. ચિદમ્બરમ સીબીઆઈના કાનૂની સકંજામાં, નવી દિલ્હી. ભારત સરકારના પૂર્વગ્રહ અને નવા નાણાપ્રધાન પી ચિદમ્બરમ પર કસાયેલો કાનૂની ગાળિયો દિન પ્રતિદિન મજબૂત બની રહ્યો છે. 5 દિવસથી સીબીઆઈ રિમાન્ડ કસ્ટડીમાં રહેલા ચિદમ્બરમે રાહતની આશાએ સુપ્રીમ કોર્ટના જામીનની અરજી રજૂ કરી હતી. જોકે સર્વોચ્ચ અદાલતે આ જામીન અરજીને સોમવારે નિર્થક ગણાવીને ફગાવી દેતા તેમની આશા ઠગારી નીવડી છે. બીજી તરફ આ જ દિવસે સીબીઆઈએ તેમને ફરી એક વખત સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરીને વધુ 4 દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટે આ માંગણી રજૂ રાખતા હવે કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા અને કાનૂનીવિદને 30 ઓગસ્ટ સુધી ઉલટ તપાસનો સામનો કરવો પડશે. ચિદમ્બરની ધરપકડે દેશના રાજકીય હલચલ મચાવી દીધી છે. બહુચર્ચિત આઈએનએક્સ મીડિયા કેસની તપાસ કરી રહેલી ગુપ્તચર સંસ્થા સીબીઆઈએ 21 ઓગસ્ટે મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ચિદમ્બરના નિવાસસ્થાનથી પ્રવેશી તેમની અટકાયત કરી હતી અને તે સમયથી તેઓ સીબીઆઈ કસ્ટડીમાં છે. કપિલ સિબલ્સ અને અભિષેક મનુ સંઘવી જેવા કોંગ્રેસના ટોચના કાનૂનવિદ નેતાઓની ફોજ પણ ચિદમ્બરને કાનૂની મોરચી રાહત અપાવી શકી નથી, તે નોંધનીય છે. કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય મામલો, પ્રમુખે ટ્રમ્પે સ્વીકાર્યું. ફ્રાન્સમાં યોજાયેલા જી સંમેલનની સમાંતરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાણ થઈ હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. જોકે સમગ્ર વિશ્વની નજર છે એ બાબત પર હતી કે બંને નેતા કાશ્મીર મુદ્દે કેવો અભિગમ અપનાવે છે. ભારતે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 નાબૂદ કર્યા પછીની પહેલી વખત યોજાયેલી આ મંત્રણામાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ મુદ્દો દ્વિપક્ષીય છે અને તેમાં અન્ય કોઈનો હસ્તક્ષેપ આવશ્યક નથી. તો પ્રમુખ ટ્રમ્પે પણ આશા વ્યક્ત કરી હતી કે ભારત પાકિસ્તાન તેમની જાતે જ આ મુદ્દો જાતે જ ઉકેલી લેશે. ભારતે કાશ્મીર મુદ્દે અન્ય કોઈ પણ દેશની મધ્યસ્થીનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. G7 સંમેલનમાં હાજરી આપવા ફ્રાન્સ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં જ સ્પષ્ટ કર્યું હતું કે કાશ્મીર મામલે ભારત અન્ય કોઈ પણ દેશને કષ્ટ આપતું નથી, કેમ કે આ દ્વિપક્ષીય મામલો છે, તેમજ તેનો ઉકેલ ભારત પાકિસ્તાન સાથે મળીને શોધશે. ફ્રાન્સના બિરિત્સમાં યોજાયેલા વિશ્વના સૌથી વધુ ઔદ્યોગિકરણ ધરાવતા 7 દેશોના G7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 40 મિનિટની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મોદીના કાશ્મીર મુદ્દે મક્કમ વલણના કારણે ટ્રમ્પને પોતાનો સૂર બદલવાની ફરજ પડી હતી. અગાઉ 1 કરતા વધુ વખત કાશ્મીર મામલે મધ્યસ્થી કરવાની તત્પરતા દાખવી ચૂકેલા ટ્રમ્પે તેના સૂર બદલતા જણાવ્યું હતું કે કાશ્મીર વિવાદમાં ત્રીજા પક્ષની મધ્યસ્થની જરૂર નથી, ભારત અને પાકિસ્તાન જાતે જ કાશ્મીર વિવાદને ઉકેલ લાવી શકે છે.
માત્ર 1 વર્ષમાં 5,003 થી વધુ ભારતીયોને યુકેના વિઝિટર વિઝા મળ્યા. ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 42% નોંધપાત્ર ઉછાળો. લંડન. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા માઇગ્રેશન સંબંધિત ત્રિમાસિક રિપોર્ટ જાહેર કરાયો છે. રિપોર્ટ અનુસાર June 2019 સમાપ્ત થયેલા 1 વર્ષના ગાળામાં 503,000 થી વધુ ભારતીયોએ યુકે માટે વિઝિટર વિઝા મેળવ્યા હતા. ગત વર્ષની સરખામણી આ સંખ્યા 11% વધારો દર્શાવે છે. આંકડા દર્શાવે છે કે 2018માં તમામ દેશોને અપાયેલ યુકેના વિઝામાં ભારતીયો ચોથા ક્રમે હતા. તેમનાથી આગળ અમેરિકન, ચાઇનીઝ અને ઓસ્ટ્રેલિયન નાગરિકો હતા. મંજૂર કરાયેલા તમામ વિઝિટર વિઝામાં ભારતીય અને ચીની નાગરિકોનો હિસ્સો 49% રહ્યો હતો. યુકેમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 42% નોંધપાત્ર ઉછાળો જોવામાં આવ્યો છે. વિઝિટર વિઝા ઉપરાંત આશરે 22,000 ભારતીય નાગરિકોને જૂન 2019માં સમાપ્ત એક વર્ષના ગાળા માટે Tier 4 અભ્યાસ વિઝા મેળવ્યા હતા, જેની સંખ્યા ગયા વર્ષે આશરે 15,000ની હતી. યુકેમાં અભ્યાસ કરતા ભારતીયોની સંખ્યા 3 વર્ષમાં લગભગ બમણી થઈ છે અને 2011 પછી સૌથી વધુ છે. 2011માં તાત્કાલિક હોમ સેક્રેટરી થેરેસા મેએ ભારતીય વિદ્યાર્થીઓ માટે આકર્ષણરૂપ 2 વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા નાબૂદ કરતા બ્રિટન આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 55% ઘટાડો થયો હતો. 2010-11માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 51,218ની હતી, જે 2011-12માં ઘટીને 22,757 તેમજ 2017-18માં વધુ ઘટીને 15,388ની થઈ હતી. લેડીઝ લેગિંગ્સ પર ગણેશજી અને ઓમ છપાતી હિન્દુઓમાં છવાયેલો રોષ. લંડન. સ્ત્રીઓના ફેશનેબલ લેગિંગ્સ પર હિન્દુઓના પૂજ્ય દેવતા ગણેશ ભગવાન અને પવિત્ર ઓમ અક્ષર છાપવાથી રોષિત હિન્દુ લોકોએ લંડનના ઓનલાઈન લેડીઝ ફેશન સ્ટોર એમિકા ફોક્સને તત્કાળ અસરથી ફેશન લેગિંગ્સ પાછા ખેંચી લેવા અને માફી માગવા જણાવ્યું છે. હિન્દુ દેવતાના ચિત્રોનો આવો ઉપયોગ અનુચિત ગણાવાયો છે. યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઇઝમ પ્રમુખ રાજન ઝૈડે નેવાડાથી નિવેદન આપતા જણાવ્યું હતું કે ડાપણમાં શ્રેષ્ઠ અને વિઘ્નો દૂર કરનારા ભગવાન ગણેશ હિન્દુઇઝમમાં સૌ પ્રથમ પૂજા કરાતા પૂજ્ય દેવ છે. કોઈ પણ શુભ કાર્ય પહેલાં તેમનું આવાહન કરાય છે. તેમનું સ્થાન મંદિરો અથવા ઘર મંદિરમાં પૂજા કરવા માટે છે, કોઈના પગ પર મૂકવા માટે નહીં. ઓમ શબ્દમાં સમગ્ર બ્રહ્માંડ સમાઈ જાય છે. આંબેડકર હાઉસને મ્યુઝિયમ બનાવવા સામે નિવાસીઓનો વિરોધ. લંડન. ભારતના પૂજની સ્થાપક પિતાઓ પૈકી એકની નિશાની સતત લંડનના શાંત વિસ્તારમાં રહી છે. શહેરના સમૃદ્ધ પ્રિમરોઝ હિલની આસપાસનો વિસ્તાર મોટેલ કેટ મોસથી લઈને એક્ટર ડેનિયલ ક્રેગ સહિતની ઘણી સેલિબ્રિટીઝના ઘર સમાન રહ્યા છે, પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સેંકડો મુલાકાતીઓ એક ચોક્કસ ટાઉન હાઉસની મુલાકાત માટે દુનિયાભરમાંથી આવી રહ્યા છે. આ મકાનની બહાર લગાવેલી વાદળી રંગની તકતી દર્શાવે છે કે સામાજિક ન્યાયના ભારતીય ધર્મયોદ્ધા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર 1921-22માં અહીં રહ્યા હતા. મકાનમાં પ્રવેશતા પુષ્પમાળાઓ સાથેની ડૉક્ટર આંબેડકરની પ્રતિમા વટાવતા તેમની સ્મૃતિમાં ફરી બનાવેલા રૂમ નજરે પડે છે. ડાઇનિંગ રૂમના ટેબલ પર વિખરાયેલા કાનૂની દસ્તાવેજો જોવા મળે છે. તેમના બેડની પાસે ટેબલ પર પુસ્તકોની સાથે તેમના ચશ્મા નજરે પડે છે. પરંતુ એક સમસ્યા છે. લોકલ કાઉન્સિલના જણાવ્યા મુજબ તેમના 2 પાડોશીઓ મ્યુઝિયમના વિરોધી છે. એમના મતે અહીં મ્યુઝિયમ ન હોવું જોઈએ. 3 પાડોશીઓએ BBCને જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મુલાકાતીઓ આવતા અને કોઈ પણ ઘોંઘાટ કે કોલાહલ કર્યા વિના પરત ફરતા હતા. રસ્તાની સામી બાજુએ રહેતી એક વ્યક્તિએ તો અહીં આ બિલ્ડિંગ મ્યુઝિયમ છે તેની જાણ સુધા નથી. આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં કાઉન્સિલના હિયરિંગમાં આ મકાનના ભવિષ્ય વિશે નિર્ણય લેવાશે. મકાનના માલિકોને ફરીથી તેને રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ફેરવી દેવા અને મુલાકાતીઓ માટે તે બંધ કરવા ફરજ પડાય તેવું બની શકે. આજની તારીખે પણ જે વ્યક્તિનો પ્રભાવ હજુ પણ ભારતમાં ગુંજી રહેલો છે તેમની વિરાસતને આ નિર્ણય અસર કરે એવું બની શકે છે.
માન્ચેસ્ટરમાં શાંતિદૂત ગાંધીની કાશ્ય પ્રતિમા સ્થાપવાની પરવાનગી. માન્ચેસ્ટર. મેં 2017માં મ્યુઝિક કોન્ટ્રસ દરમિયાન ત્રાસવાદી હુમલાનો શિકાર બનેલા માન્ચેસ્ટર શહેરમાં શાંતિદૂત મહાત્મા ગાંધીની કાશ્ય પ્રતિમા સ્થાપવાને માન્ચેસ્ટર સિટી કાઉન્સિલે પરવાનગી અપ્રુવલ આપી દીધી છે. શિલ્પકાર રામ વી સુથા દ્વારા ઘડાયેલી 9 ફૂટ ઊંચાઈ અને 800 કિલોગ્રામ વજનની પ્રતિમા શહેરમાં સૌથી પ્રાચીન ચેસ્થમ્સ લાઇબ્રેરી જેવી ઇમારતો આવી છે તેવા લોકપ્રિય મેડિવિરલ ક્વાર્ટરમાં માન્ચેસ્ટર કેથેડ્રલની બહાર સ્થાપિત કરવામાં આવશે. પ્રતિમાનું અનાવરણ 25 નવેમ્બરે કરવામાં આવનાર છે. ગાંધી પ્રતિમાનો પ્રોજેક્ટ મહાત્મા ગાંધીને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રનું નામ અપાયેલી ગુજરાત સ્થિત આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર યુકે શાખાની પહેલ છે. આ પ્રતિમા પ્રોજેક્ટનો ખર્ચ કામાણી પરિવાર દ્વારા તેમના દાદા ભાણજી ખાનજી કામાણીની સ્મૃતિમાં ઉઠાવાશે. આ પ્રોજેક્ટને માન્ચેસ્ટર કેથેડ્રલ, માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ અને ભારતીય હાઈ કમિશન ઉપરાંત સ્થાનિક વેપારીઓ તેમજ માન્ચેસ્ટર અને આસપાસના ધાર્મિક અને બિન ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓનો ટેકો મળશે. મંથન દાસવાલાએ જણાવ્યું હતું કે માન્ચેસ્ટર સિટી કાઉન્સિલની પ્લાનિંગ એપ્રુવલ મળવાથી અમે ખુશ છીએ. મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું કે વિશ્વમાં જે પરિવર્તન જોવા ઈચ્છો છો તેવો બદલાવ તમે ખુદ બનો, તે ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. 2017ના એરીના હુમલા પછી માન્ચેસ્ટરના અનોખા નાગરિક ગર્વમાં અહિંસા અને કરુણાના મૂલ્યો છલકાયા હતા. આ અભૂતપૂર્વ કરુણા ક્રાંતિનો સામનો કરવા દરમિયાન માન્ચેસ્ટરના લોકોએ જે તાકાત, શાલીનતા અને કમ્યુનિટીની એકતા દર્શાવી તેનાથી અમે પ્રેરણા પામ્યા છીએ. ગાંધીજીની પ્રતિમા તેમના સંદેશની સાર્વત્રિક તાકાતને પ્રસરાવશે. માન્ચેસ્ટરની આ પ્રતિમા પોતાના સંદેશાથી આપણા રાજકારણ અને લોકશાહીના હાર્ટને આશીર્વાદ આપશે. ગાંધીજીએ 1931માં તેમની યુકે મુલાકાત દરમિયાન લંડનથી માન્ચેસ્ટર થઈને બ્લેકબર્નનો પ્રયાસ કરતી વેળાએ લાન્કેસ્ટર શહેરમાં ટેક્સટાઇલ મિલ્સની મુલાકાત લીધી હતી. તેમણે બ્રિટિશ માલ સામાનના બહિષ્કારની તેમણે ઉદ્યોગને થતા નુકસાન સંદર્ભે ભારતીય દ્રષ્ટિકોણ સમજાવ્યો હતો. બ્લડ ટેસ્ટથી 10 વર્ષમાં વ્યક્તિના મોત વિશે આગાહી કરી શકાશે. લંડન, મૃત્યુ ક્યારે આવશે તે કોઈ કહી શકતું નથી, પરંતુ તેની આગાહી હવે શક્ય બની રહી છે. વૈજ્ઞાનિકોએ એવો બ્લડ ટેસ્ટ વિકસાવ્યો છે કે જે આગામી 10 વર્ષમાં વ્યક્તિના મોતની શક્યતા કે જોખમ છે કે નહીં તેની આગાહી કરી શકે છે. ખાસ નોંધવા જેવું એ છે કે તેની ચોકસાઈ 80% પણ વધુ રહી છે. સામાન્ય રીતે ડૉક્ટરો BMI, બ્લડ પ્રેશર, આલ્કોહોલનો વપરાશ, ધૂમ્રપાન અને કોલેસ્ટ્રોલ લેવલ જેવા પરિબળો તેમજ કેન્સર અથવા તો હાર્ટ ડિઝીઝના આધારે વ્યક્તિના મોત એકાદ વર્ષમાં થશે કે કેમ તેની આગાહી કરતા હોય છે. વૈજ્ઞાનિકોએ 18 થી 109 વર્ષ સુધીના 44,000થી વધુ લોકોનો અભ્યાસ કરીને ઇમ્યુનિટી, ગ્લુકોઝ કંટ્રોલ, શરીરમાં ચરબીનું ફરવું અને સોજા હાર્ટ સાથે સંકળાયેલા 14 બાયોમાર્ક્સની ઓળખ કરી હતી. આ માર્ક્સ દ્વારા 16 વર્ષ સુધી મોતના જોખમ વિશે 83% સુધીની ચોકસાઈ સાથે આગાહી કરી શકાઈ હતી. બાયોમાર્ક્સની ટ્રાયલમાં જાણવા મળ્યું હતું કે કોઈ વ્યક્તિ 2 થી 16 વર્ષમાં મરી જવાનું જોખમ ધરાવે તેની આગાહી 33% ચોકસાઈ સાથે કરી શકાય છે. આ બ્લડ ટેસ્ટની પદ્ધતિને કોઈ પેશન્ટમાં ઇન્ફેક્શન છે કે નહીં તે જાણવા જેવું સામાન્ય સ્વરૂપ આપવાનું બાકી છે. જર્મનીમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજી ઓફ એજન્સીના વૈજ્ઞાનિકોએ 18 થી 109 વય જૂથના 1000 પુખ્ત વ્યક્તિઓના લોહીની ચકાસણી કરી હતી. તેમાં ભાગ લેનારા તમામ યુરોપિયન મૂળના હતા. ફોલોઅપ અભ્યાસ પરથી 16 વર્ષનો રહ્યો હતો, જે દરમિયાન 5,512 વ્યક્તિના મોત થયા હતા. એક દિવસ આ પ્રકારના બ્લડ ટેસ્ટ પેશન્ટની સારવારમાં મદદરૂપ બનશે તેવી વૈજ્ઞાનિકોને આશા છે. વિશ્વમાં સૌથી વધુ આરોગ્યપ્રદ પેકેજ ગુડમાં યુકેનું સૌથી ઊંચું રેટિંગ. લંડન વિશ્વના 12 દેશમાં વેચાતા બ્રેડ, સિરિયલ અને સ્નેક્સની સમીક્ષામાં યુકે અને યુએસ સૌથી આરોગ્યપ્રદ પેકેજ ફૂડ ધરાવતા દેશો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા કરાયેલી સમીક્ષામાં યુકેના 5માંથી 2.83 અને યુએસને 2.82 મળ્યા છે. ભારત, ચીન અને ચીલીના અભરાઈઓ સૌથી બિનઆરોગ્યપ્રદ પેકેજ ઉત્પાદનોથી ભરેલી રહે છે. આમ છતાં નિષ્ણાતો તો કહે છે કે જે બ્રિટિશરો તેમના આહારની પસંદગીથી પોતાની જાતને નુકસાન જ કરે છે. નિષ્ણાતો યુકે, યુએસ, સોલેવેલેન્સિયા, ભારત, ચીન, ચીલી, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, કેનેડા અને હોંગકોંગ સહિત 12 દેશની અભરાઈઓ પર આહાર અને ડ્રિંક્સની ભૂંકાતી 400,000થી વધુ પ્રોડક્ટના પોષણ મૂલ્યો અભ્યાસ કર્યો હતો. આ દેશોને બ્રેડ, સિરિયલ, પીણા અને વિવિધ નાસ્તા સહિતની કેટેગરીમાં 5-star રેસ્ટિંગ અપાયા હતા. આ સમીક્ષા ઓબેસિટી રીયુઝ જનરલમાં પ્રસિદ્ધ કરાઈ હતી. યુકેમાં પેકબંધ ફૂડ અને ડ્રિંક્સને સરેરાશ સૌથી વધુ 2.83 રેટિંગ મળ્યું હતું. આ પછી યુએસને 2.82 અને ઓસ્ટ્રેલિયાને 2.81 રેટિંગ અપાયું હતું. ભારતને સૌથી ઓછું 2.27 રેટિંગ મળ્યું છે, જ્યારે ચીનને 2.43 અને ચીલીને 2.44 રેટિંગ મળ્યા હતા. યુકેના પેકેજ ફૂડમાં ખાંડનું સૌથી ઓછું લેવલ 3.5 ગ્રામ, પીણામાં 7.2 ગ્રામ અને સંયુક્તપણે 3.8 ગ્રામ જેવા મળ્યું છે. ચીનમાં આ લેવલ 8.3 ગ્રામનું રહ્યું હતું. ભારતના પેકેજ ફૂડમાં ખાંડનું સંયુક્ત લેવલ 6.1 ગ્રામનું જણાયું છે. ભારતમાં પેકબંધ આહારમાં મીઠાનું સૌથી વધુ પ્રમાણ છે, જેની સામે યુકેમાં આ પ્રમાણે ચીનમાં યુએસમાં સૌથી ઓછું છે. લાંકેસ્ટ મેડિકલ જનરલમાં પ્રસિદ્ધ તાજેતરના અભ્યાસ અનુસાર બ્રિટનમાં દર વર્ષે નબળા આહારના પરિણામે આશરે 90,000 લોકો મોત થાય છે. યુકેમાં 6માંથી 1 મોત બિનઆરોગ્યપ્રદ આહાર સાથે સંકળાયેલ હોવાનું પણ અભ્યાસે જણાવ્યું છે.
ચાલુ વરસાદે 10 કિલોમીટર ચાલીને માતા બીમાર દીકરાને હોસ્પિટલ લાવી. નવાપુર નંદુ રબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના અતિવૃષ્ટિ કારણે મોકલી અક્કલકુવા રસ્તા ઉપર આવેલા નાના મોટા પુલ અને રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા હતા. વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ હતો. સાતપુરા વિસ્તારમાં પહાડ પર રહેતા ગ્રામજનોએ પગપાળા ચાલીને ક્યાંય પણ જવું પડી રહ્યું છે. 21 ઓગસ્ટે સવારે અક્કલકુવાના માલીબાના આંબાની ગામની એક માતા પોતાના બીમાર દીકરાને વરસાદમાં ઉચકીને આશરે 10 કિલોમીટરથી વધારે પગપાળા ચાલીને હોસ્પિટલ પહોંચી હતી. પહાડી માતા જાણે આ બહુ મોટી સમસ્યા ન હોય તેવો રીતે સ્મિત વરસાવીતી જોવા મળી હતી. જોકે વિચારવાની બાબત છે કે એક માતાએ તેના બીમાર બાળકને આવી હાલતમાં સારવાર માટે લઈ જવું એ ઘણું બધું કહી જાય છે. નિઝરને અડીને આવેલા અક્કલકુવામાં તાજેતરમાં જોરદાર વરસાદ પડતા મહારાષ્ટ્ર મુલગી અક્કલકુવા માર્ગે તમામ નાના મોટા 8 પુલ પણ તૂટી ગયા છે. હરિચરિત્રામૃત ટાઇટેનિયમ ગ્રંથને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન. નડિયાદ. સ્વામિનારાયણ ભગવાનના જીવનચરિત્ર પરના સંપ્રદાયના સૌથી મોટા હરિચરિત્રામૃત ગ્રંથને કુડધામના સ્વામીજી જ્ઞાન જીવનદાસની પ્રેરણાથી કારેલી બાગ વડોદરા સ્વામિનારાયણ મંદિર દ્વારા ટાઇટેનિયસ ધાતુમાં કોતરાવાયો હતો. કોતરવાયેલો ગ્રંથ વડતાલ મંદિરને કીર્તિની સમયમાં અર્પણ કરાયો હતો. આ ગ્રંથને એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ભગવાન સ્વામિનારાયણના જીવનચરિત્ર ધરાવતા ટાઇટેનિયમ ગ્રંથ તરીકે એવોર્ડ મળતા સ્વામિનારાયણના સંપ્રદાયના સંતો મહંતો અને ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ગોંડલના નવલખા પેલેસમાં અનોખું ટી પોટ મ્યુઝિયમ. ગોંડલ નવલખા પેલેસમાં બગી, ટોચ, પાઘડી સહિતના મ્યુઝિયમમાં કાર્યસ્થ છે, જેમાં રાજવી પરિવાર દ્વારા ટી પોટ મ્યુઝિયમને વધારો કરાયો છે. આ મ્યુઝિયમમાં લોકોને રાજવી કાળની ઝાંખી જોવા મળી રહી છે. ગોંડલમાં મહારાજા સાહેબ જ્યોતિન્દ્રસિંહની તેમજ મહારાણી સાહેબ કુમુદકુમારી દ્વારા દેશ વિદેશમાંથી આવતા પર્યટકો અને લોકો રાજવી કાળને તાદશ કરી શકે તેવા આશયથી દરબારગઢ નવલખા પેલેસમાં જુદા જુદા વિભાગમાં અવનવા મ્યુઝિયમ ખોલવામાં આવ્યા છે, જેમાં ટી પોટ મ્યુઝિયમનો વધારો કરાયો છે. ટી પોટ મ્યુઝિયમ અંગે પેલેસના મેનેજર ભાવેશભાઈ રાગનપુરે જણાવ્યું છે કે ગોંડલના મ્યુઝિયમમાં 100 અને 200 વર્ષથી પણ પૌરાણિક વસ્તુઓનો સંગ્રહ કર્યો છે. સિંહનો ફોરેસ્ટ ગાર્ડ પર ઓચિંતો હુમલો. અમરેલી આંબરડી સફારી પાર્કમાં 27મી સાંજે 5:30 વાગે સિંહ દર્શન પછી વન વિભાગનો સ્ટાફ પાર્કના પાંચેય સાવજ અને પાંજરે પૂરવાના કામે લાગ્યો હતો. બંધ બોડીની ફોર વ્હીલમાં સ્ટાફ સિંહને પાંજરા તરફ દોડી જતો હતો અને તે સમયે ફોરેસ્ટ ગાર્ડ સંજયભાઈએ બાઇક પર હતા. તેઓ બાઇક પર પાંજરા નજીક પહોંચ્યા ત્યારે પાંજરામાં આવવા બાકી એક સિંહે પાછળથી સંજયભાઈનું ગળું પકડી લીધું હતું.
નો ડીલ મુદ્દે જંગ વડાપ્રધાન જોન્સનની તત્કાળ ચૂંટણીની ધમકી. લંડન. સમજૂતી વિના નો ડીલ પણ 31 ઓક્ટોબરે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવા મુદ્દે બ્રેક્ઝિટર્સ અને રિમેઇનર્સ વચ્ચે ભારે જંગ ખેલાઈ રહ્યો છે. એક રીતે ટોરી પાર્ટીમાં આંતરિક યુદ્ધ છેડાયું છે. વડાપ્રધાન બોરિસ જોન્સન પાર્લામેન્ટ સત્રને સમાપ્ત કરવા મક્કમ છે ત્યારે રિમેઇનર્સ લોબી બ્રેક્ઝિટ મુદ્દો પાર્લામેન્ટ હસ્તક જ રહે તો તે માટે નો ડીલ અટકાવવા પ્રયાસો કરી રહી છે. જો ટોરી બળવાખારો સહિત રિમેઇનર્સ નો ડીલ અટકાવીને વિલંબ માટે મતદાન કરશે તો ચૂંટણી માટે ઈચ્છા ન હોવા છતાં 14 ઓક્ટોબરે તત્કાળ ચૂંટણી યોજવાની પરોક્ષ ધમકી પણ વડાપ્રધાને આપી છે. આશરે 20 ટોરી સાંસદો વિપક્ષ સાથે હાથ મિલાવે તેવી શક્યતા છે. રિમેઇનર્સ સાંસદ લોબીના હાથે પરાજયની શક્યતા નિહાળી વડાપ્રધાન અને મિનિસ્ટર્સની સતત મંત્રણાઓમાં પરોવાયેલા રહ્યા હતા. બીજી તરફ લેબર નેતા જેરેમી કોર્બિને પણ ચૂંટણી જાહેર કરવા વડાપ્રધાનને પડકાર ફેંક્યો છે. વડાપ્રધાને ચેતવણી આપી છે કે તેઓ 31 ઓક્ટોબરની વર્તમાન બ્રેક્ટિસ સમય મર્યાદા વધારવા ઈયુને જણાવશે નહીં. જો સરકાર મતદાનમાં પરાજિત થશે તો બ્રેક્ઝિટ તારીખ અગાઉ 14 ઓક્ટોબરે ચૂંટણી જાહેર કરવાનો ઠરાવ પણ જોન્સન કોમન્સમાં લાવી શકે છે. રિમેનર્સની તરફેણમાં મતદાન કરનારી ટોરી બળવાખોરો સાંસદોની પક્ષોમાંથી હકાલપટ્ટી કરવાની પણ તેમણે ધમકી આપી હતી. જોકે પૂર્વ ચાન્સેલર ફિલિપ ફેમન તેમજ પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ડેવિડ ગોકે અને રોડી સ્ટુઅર્ટ સહિતના સાંસદો દ્વારા તેમની આ ધમકીનો જોરદાર વિરોધ પણ કરાયો હતો અને ફિલિપ લી વિપક્ષ સાથે જઈને બેસી ગયા. આ પૂર્વે ગૃહમાં નાટ્યાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા. બ્રેક્ઝિટ મુદ્દે બોરિસ જોન્સન અને ટોરી બળવાખોરો વચ્ચે બળાબળના પારખા થતાં પૂર્વે જ કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદ સભ્ય ફિલિપ બી લિબરલ ડેમોક્રેટ સાથે ભળી ગયા છે. વડાપ્રધાને હાઉસ ઓફ કોમન્સમાં ભાષણ ચાલુ કર્યું ત્યારે સંસદ સભ્ય ફિલિપ બી લી પોતાની બેઠક ઉપરથી ઊભા થઈને વિપક્ષમાં જઈને બેસી ગયા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વિચારણા. બીજી તરફ જોન્સને બ્રેક્ઝિટના કારણે નહીં પરંતુ NHS પોલિસિંગ અને શિક્ષણ સહિતના નવા કાયદા લાવવા હોવાથી નવું સત્ર બોલાવવું આવશ્યક હોવાનું અને બ્રેક્ઝિટની ચર્ચા કરવા પૂરતી સમય મળી રહેશે તેમ જણાવ્યું છે. જોકે સરકારના આદેશના દસ્તાવેજનો કંટ્રોલ મેળવવા તેમજ નો ડીલ અટકાવતો ખરડો પસાર કરાવવા રિમેઇનર્સ પાસે વધુમાં વધુ 5 જ દિવસનો સમય રહેશે. જોકે સમયના અભાવે આમ થઈ શકે તેમ ન હોવાથી અવિશ્વાસ પ્રસ્તાવનો વિકલ્પ વધુ શક્ય જણાય છે. સરકારી સૂત્રો તો આવા પ્રસ્તાવમાંથી પસાર થઈ જવા આશાવાદી છે. જો બોરિસ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને સફળતા મળે તો જોન્સન વડાપ્રધાન પદેથી રાજીનામું આપી અને નવી સરકાર રચી શકાય તે માટે 14 દિવસનો સમય પણ મળી શકે. જો કે વ્હાઇટ હોલના સૂત્રો કહે છે કે પરંપરા તો એવી છે કે પરાજિત વડાપ્રધાને રાજીનામું આપવું જોઈએ, છતાં જોન્સન મતદાનમાં હારી જાય તો પણ રાજીનામું નહીં આપે અને પાર્લામેન્ટને વિસર્જિત કરી નવેમ્બરમાં ચૂંટણી કરાવી શકે છે. વિરોધનો વંટો જાગ્યો, કાનૂની કાર્યવાહી થશે. પાર્લામેન્ટને સસ્પેન્ડ કરવાના વડાપ્રધાન જોન્સનના પગલાએ વિરોધનો વંટો જગાવ્યો હતો અને પાર્લામેન્ટને સસ્પેન્ડ કરવા સામેની પેટિશનમાં 1.6 મિલિયનથી વધુ લોકોએ સહી કરી છે. લંડન, એડિનબરા, કાર્ડિફ, માન્ચેસ્ટર, બ્રિસ્ટોલ, કેમ્બ્રિજ અને ડરહમ સહિત 15 શહેરોમાં દેખાવો થયા હતા. લગભગ 80,000 દેખાવકારોએ લંડનને ઘેરી લીધું હતું, જ્યારે માન્ચેસ્ટરમાં દેખાવકારો છત્રીઓ લઈને પહોંચ્યા હતા. હવે ઈયુને ગંભીરતાની ખબર પડશે. બોરિસ વડાપ્રધાને કેબિનેટને જણાવ્યું હતું કે પાર્લામેન્ટને સસ્પેન્ડ કરવાથી ઈયુ સાથે વાટાઘાટોમાં ફરક પડશે. આપણે બ્રેક્ઝિટ મુદ્દે ગંભીર હોવાની ઈયુને ખબર પડશે. પાર્લામેન્ટને મહિનો મૂર્છાવસ્થામાં રાખવાથી રિમેઇન છાવણીના બળવાખોરોને નો ડીલ અટકાવવા પૂરતો સમય નહીં મળે. તેમણે કહ્યું હતું કે તેમનો નિર્ણય પાર્લામેન્ટને બાયપાસ કરવાનો નથી, પણ બ્રેક્ઝિટ રોકવા અટકાવવા સાંસદોની ધમકી દૂર કરી દેવાશે તો બ્રસેલ્સ સાથે મંત્રણામાં ફરક પડશે. આશાવાદી લોકો દીર્ઘાયુષી હોય છે. લંડન, જીવનની ઉજળી બાજુએ જોવું જોઈએ તે હંમેશા એક સારી સલાહ રહી છે. હવે તો સંશોધકો પણ કહે છે કે હકીકતમાં આ સલાહનું પાલન કરવાથી તે તમારા જીવનને દીર્ઘાયુષ બનાવવામાં મદદરૂપ થઈ શકે. અભ્યાસમાં અમેરિકી શિક્ષણવિદોને જણાવ્યું હતું કે ખૂબ આશાવાદ સાથે જીવતા લોકોને વિશિષ્ટ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થવાની વધુ શક્યતા રહે છે. વિજ્ઞાનીઓએ અંદાજ મૂક્યો હતો કે જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવતા લોકોને વધુ એક્સરસાઇઝ અને ધૂમ્રપાન ન કરવા સહિતની સ્વાસ્થ્યપ્રદ ટેવો હોય છે. તેઓ સ્વસ્થતાપૂર્વક 85થી વધુ વર્ષનું જીવન જીવી શકે છે, તેથી તેમનામાં 50-70% જેટલી ખૂબ ઊંચી શક્યતા રહે છે. પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ જર્નલમાં પ્રકાશિત થયેલો આ અભ્યાસ મહિલાઓ અને પુરુષોની જીવનશૈલીના લાંબા ગાળાના નિરીક્ષણ પર આધારિત હતો.
શિક્ષકોને હવે 30,000 પાઉન્ડનું લઘુત્તમ વાર્ષિક વેતન મળશે. લંડન, શિક્ષણ ક્ષેત્રને વધુ મહત્ત્વ આપવા તમામ શિક્ષકો માટે લઘુત્તમ 30,000 પાઉન્ડનું વેતન નિર્ધારિત કરવાની જાહેરાત એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસન દ્વારા કરવામાં આવી છે. આ વેતન દ્વારા જોબ માર્કેટમાં શિક્ષણના વ્યવસાયને સ્પર્ધાત્મક બનાવશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તેજસ્વી સ્થાનકો વધુ વેતનની કન્સલ્ટન્સી અથવા સિવિલ સર્વિસ નોકરીમાં જવાના બદલે શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ લેશે. નવા શિક્ષકોને 6,000 પાઉન્ડનો વધારો અપાયો છે, જે 2 દાયકામાં સૌથી વધુ છે. મોટાભાગની શાળાઓમાં સારા શિક્ષકોની તંગી નડે છે. સાયન્સ અને મેથ્સના શિક્ષકો મળવા વધુ મુશ્કેલ છે, કારણ કે આ ક્ષેત્રના ગ્રેજ્યુએશન ફાઇનાન્સ અને ટેકનોલોજી જેવા સેક્રેટરમાં ઊંચા પગારની નોકરી મેળવી શકે છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શિક્ષકો માટે વધુત્તમ વેતન 23,720 પાઉન્ડ છે, જ્યારે ઇનર લંડનમાં 19,664 પાઉન્ડ છે. નવી 30,000 પાઉન્ડની મર્યાદામાં લંડન માટે વેઇટેજ ઉમેરવાનું થશે. આથી લંડનમાં શિક્ષકો તેમના ઊંચા જીવન ખર્ચને પહોંચી વળવા વધુ કમાણીની અપેક્ષા રાખી શકે. એજ્યુકેશન સેક્રેટરી દ્વારા જાહેર યોજના મુજબ શિક્ષકો માટે લઘુત્તમ 30,000 પાઉન્ડનું વેતન વધા નવોદિત શિક્ષકો તેમજ હાલ ઓછું વેતન મેળવતા શિક્ષકોને લાગુ પડશે. એમ્પ્લોયમેન્ટ વેબસાઇટ ગ્રેજ્યુએશન જોબના તાજેતરના સર્વે અનુસાર તમામ ગ્રેજ્યુએટ્સ માટે સરેરાશ પ્રાથમિક વેતન 21,000-25,000 પાઉન્ડની વચ્ચે હતું. ઘણા યુવાન સ્થાનકો શિક્ષણ ક્ષેત્રમાં જવા ઈચ્છતા હોય છે, પરંતુ શરૂઆતમાં વાર્ષિક આશરે 24,000 પાઉન્ડ મળતા હોવાથી તેઓ નિરાશ થઈ અન્ય નોકરીઓમાં ભાગ લે છે. નવા સૂચિત વેતનથી શિક્ષણ કાર્યની નોકરીમાં વેતનના સરદારભી યુનિવર્સિટી પછીની ઊંચી નોકરીઓને સમકક્ષ આવી જશે અને નવા શિક્ષકો હાઉસિંગ લેડર પર ઝડપથી ગોઠવાઈ જશે. ઇંગ્લેન્ડની શાળાઓ માટે 3 વર્ષમાં કુલ 7.1 બિલિયન ખર્ચાશે. લંડન. વડાપ્રધાન બોરિસ જોન્સને ઇંગ્લેન્ડની શાળાઓ માટે આગામી 3 વર્ષમાં કુલ 7.1 મિલિયન પાઉન્ડ ખર્ચવાની જાહેરાત કરી છે. શાળાઓના બજેટમાં ઘટની ચિંતા વ્યક્ત કરાયા પછી આગામી વર્ષે વધુ 2.6 બિલિયન પાઉન્ડ અપાશે. તેની પછીના વર્ષે વધારાની રકમ 4.8 બિલિયન પાઉન્ડ કરાશે. આમ શાળાઓ 2022-23 સુધી 7.1 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરી શકશે. ગત દાયકામાં શાળાઓએ 8% કાપ સહન કરવો પડ્યો હતો. વડાપ્રધાન જોન્સને જણાવ્યું હતું કે તેઓ તમામ યુવા લોકોને જીવનમાં સંભવિત શ્રેષ્ઠ આરંભ મળે તેવી ચોકસાઈ કરવા ઈચ્છે છે, જેનો અર્થ યોગ્ય ભંડોળનો છે. બાળકોના ભવિષ્યની વાત હોય ત્યારે વિજેતા કે પરાજિત હોઈ શકે તેવા ખ્યાલને આપણે સ્વીકારવો જોઈએ નહીં. શાળાના અગ્રણીઓ ભંડોળની અછત વિશે વિરોધ કરી રહ્યા હતા અને મુખ્ય શિક્ષકોએ શાળાઓ પાસે રોકડ ઘટી રહી હોવાની લેખિત ચેતવણી સાથેના પત્રો પણ લાખો પેરેન્ટ્સને પાઠવ્યા હતા. જોકે ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિક્સલ સ્ટડીઝ દ્વારા જણાવ્યું હતું કે ભંડોળમાં વધારો શાળાઓના ખર્ચ કરકસરના સમયગાળા અગાઉ કરાતો હતો તે સ્તરે પહોંચવા પૂરતો હોવો જોઈએ. વધારાના ભંડોળમાં વિશેષ જરૂરિયાત સાથેના બાળકો માટે તેમજ વિદ્યાર્થી દીઠ ભંડોળનું ન્યૂનતમ સ્તર રહે તે માટેના 700 મિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે. સેકન્ડરી શાળાઓને આગામી વર્ષથી વિદ્યાર્થી દીઠ 5,000 પાઉન્ડ અને પ્રાઇમરી સ્કૂલ્સને 2021થી વિદ્યાર્થી દીઠ લઘુત્તમ 4,000 પાઉન્ડ મળશે.
ગુજરાતના 79 IAS અધિકારીઓની બદલી. ગાંધીનગર. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 30 ઓગસ્ટે 179 IAS અધિકારીની બદલી મહત્વનું ઓપરેશન પાર પાડી દીધું હતું. સચિવાલય સહિતના વિભાગો હેઠળની મહત્વની કચેરીઓથી લઈને જિલ્લા અને શહેરોમાં આવેલી કચેરીઓ પણ મોટા પાયે ફેરફારો થયા છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સાંગવીને સામાન્ય વહીવટ વિભાગમાંથી ગૃહ વિભાગમાં મુકાયા છે. સુરતને મુખ્ય કમિશનર એમ યન્ના રસન GID વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર થયા છે. હાઈ કમિશનર એક્સ વિથ ગુજરાતની મુલાકાતે મુખ્યપ્રધાનને મળ્યા. ગાંધીનગર. ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એસ્કવિશે 26 અને 27 ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લીધી હતી. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના પરિપ્રેક્ષ્યમાં સાબરમતી નગર ગાંધી આશ્રમની મુલાકાત લઈને હાઈ કમિશનરે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. એક્સવિથે UK અને ગુજરાત વચ્ચેના પ્રોજેક્ટની પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગુજરાત સાથેના વૈશ્વિક ભાગીદારી ધરાવતા યુનાઇટેડ કિંગડમની ઓફિસ ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાતમાં શિક્ષણ, હેલ્થકેર, વેપાર, ઇઝ ઓફ ધ ડુઈંગ બિઝનેસ ક્ષેત્રે સંકળાયેલા અને UKમાં સ્થાયી ગુજરાતીઓની હિસ્સેદારીની ચર્ચા પણ હાઈ કમિશનરે વિજય રૂપાણી સાથેની વાતચીતમાં કરી હતી. બ્રિટિશ હાઈ કમિશનરે સેવા સંસ્થાની મુલાકાત લઈને આ સંસ્થા દ્વારા કચ્છના નાના રણમાં 11 અગિયારીયાઓના ઉત્થાન માટે UK સહિતના દેશો દ્વારા ચાલતા કાર્યો વિશે વિસ્તૃત જાણકારી પણ મેળવી હતી. બ્રિટિશ હાઈ કમિશનરે અમદાવાદ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને એ વખતે એમણે કહ્યું એવું જાહેર કર્યું હતું કે ઓક્ટોબર ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની ઉજવણી વખતે ત્રીજી વાર્ષિક સ્પર્ધા યોજાશે અને તેમાં જીતનાર ગર્લ સ્ટુડન્ટ્સને એક દિવસ માટે બ્રિટિશ હાઈ કમિશનર બનવાનો મોકો મળશે. પાકિસ્તાનમાં અટવાયેલા ગોધરાના 24 સહિત 40 ભારતીયો વાઘા બોર્ડરથી ભારત પરત. ગોધરા: પાકિસ્તાને ટ્રેન વ્યવહાર બંધ કરતા ગોધરાથી પાકિસ્તાન ગયેલા 73થી વધુ લોકો અટવાયા હતા. ગોધરામાં તેઓના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ગુજરાતમાં 25 સહિત દેશના 40થી વધુ લોકો 31મીએ વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ ભારત પાકિસ્તાન બોર્ડર પર તંગદિલી વ્યાપી હતી. આ પહેલા ગોધરાના મુસ્લિમ સમાજના 73થી વધુ લોકો પાકિસ્તાનના કરાચીમાં રહેતા તેમના સગા સંબંધીઓને મળવા ગયા હતા. જોકે 370ની કલમ રદ થયા બાદની તંગદિલીની પગલે થાર એક્સપ્રેસ અને સમજોતા એક્સપ્રેસ ટ્રેન બંધ કરી દેવાતા એક મહિનાથી ગોધરામાં મુસ્લિમ સમાજના લોકો પાકિસ્તાનમાં અટકાઈ ગયા હતા. પાકિસ્તાનના સામાજિક કાર્યકર સલીમભાઈ મુર્શદ અને અનવરભાઈ હુસેન છંછોલા સહિતના લોકો ગોધરાના તમામ લોકોની મદદે આવ્યા હતા અને તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી અને તેમના રૂટ ચેન્જ અને વિઝા સહિતના તમામ બાબતોમાં મદદ કરી હતી અને તેઓ છેક વાઘા બોર્ડર સુધી મૂકી ગયા હતા. પાકિસ્તાનના સામાજિક કાર્યકર સલીમભાઈ તથા અવનવરભાઈ 24 ભારતીયોએ લોહીને ટ્રેન દ્વારા લાહોર શુક્રવારે 5 વાગે પહોંચ્યા હતા. 24 ભારતીયો શુક્રવારે રાત્રે લાહોર રેલવેના મુસાફરખાનામાં રોકાયા હતા અને આજે શનિવારે લાહોરથી વાઘા બોર્ડર પર પહોંચીને ચાલતા વાઘા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો. પીવી સિંધુ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન. બાસેલ: ભારતીય બેડમિન્ટનમાં સિલ્વર સ્ટાર તરીકે ઓળખ ધરાવતી પુસારલા વેંકટા સિંધુએ આખરે તેની પ્રતિભાને પુરવાર કરતા ગોલ્ડન ગર્લ તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી છે. સિંધુએ સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જાપાનીઝ ખેલાડી નોઝોમી ઓકુરાને 21-7 અને 21-7 હરાવી ફાઇનલમાં શરણાગતિ સ્વીકારી લેવાના સિલસિલાનો અંત આણ્યો છે. સિંધુ છેલ્લી 6 મેજર ટુર્નામેન્ટની ફાઇનલમાં હારી ચૂકી હોવાથી તેના પર જીતનું ભારે દબાણ હતું. આ સાથે સિંધુ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે. વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં સિંધુએ ચીનની ચેન યુએંગ 21-7 અને 21-14 પરાજય આપ્યો હતો. બીજી સેમિફાઇનલમાં ઓખુરાએ થાઇલેન્ડની ઇન્થાનોનને 17-21 અને 21-15 હરાવી હતી. આંસુ રોકી શકી નહીં. ચેમ્પિયનશિપની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે નહીં પણ મેડલ સેરેમની સમયે સંપૂર્ણ રાષ્ટ્રીય ગીત વાગ્યું ત્યારે હું મારા આંસુ રોકી શકી નહોતી, તેમ વિશ્વ વિજેતા સિંધુએ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે મેડલ સંમેલનની વખતે રાષ્ટ્રધ્વજ જોયો અને રાષ્ટ્રગીત સાંભળ્યું ત્યારે આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. હું છેલ્લા ઘણા અરસાથી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા તનતોડ તૈયારી કરી હતી. આખરે મારી ઇંતજારીને અંત આવ્યો છે. છેલ્લી બની વર્લ્ડ ચેમ્પિયનશિપ વેળા હું ફાઇનલમાં પહોંચ્યા બાદ ગોલ્ડ જીતવામાં નિષ્ફળ રહી ત્યારે મારી સામે સવાલો કરાયા હતા. આ વખતે મેં ફાઇનલમાં ગોલ્ડ જીતીને મારા ટીકા કરીની બોલતી બંધ કરી છે.
ચલો હવે સ્વાસ્થ્ય તરફ જઈએ. સુગંધીદાર જાયફળના ફાયદા: ગણપતિ દેવના ચૂરમાના લાડુમાં જાયફળનું પ્રમાણ સારું એવું હોવું જોઈએ. વાનગીઓમાં વિશેષ સોડમ વધારતા જાયફળના અનેક ગુણો છે. જાયફળ વાયુ હરનાર, તણાવનાશક, પૌષ્ટિક, વેદનાશમક, ઉત્તેજક છે. એના સેવનથી આમાશયના પાચક રસોની વૃદ્ધિ થતાં ભૂખ વધે છે તેમજ પાચન સુધરે છે. તેના વિવિધ ખનિજ પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે, જે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. કરચલી દૂર કરે છે: ચહેરા પરની કરચલી દૂર કરવા માટે જાયફળના ભૂકાને પાણી અથવા મધ સાથે ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ચહેરો સ્વચ્છ થાય છે. તેનાથી ચહેરા પરના ડાઘ પણ હળવા થાય છે. જાતિ શક્તિ વધે છે: જાયફળને ઘસીને હુંફાળા દૂધમાં અઠવાડિયામાં 3 દિવસ પીવાથી ફાયદો થાય છે. નંપુસકતા દૂર થાય છે. પેટમાં દુખાવો, પેટમાં થતા દુખાવાથી રાહત પામવા જયફળના તેલના 2-3 ટીપા સાકર સાથે ભેળવી ચાટવો. હેડકી તેમજ ઉલટી. જયફળને ચોખાના લોટમાં ઘસીને પીવડાવવાથી હેડકી તેમજ ઉલટી શાંત થાય છે. સોજો. જાયફળના તેલમાં સરસવનું તેલ ભેળવી સાંધા પરનો સોજો પર માલિશ કરવાથી ત્વચામાં ઉષ્ણતા આવે છે, પરસેવો નીકળે છે, સંધિવાના કારણે જકડાયેલા સાંધા ખુલી જઈને તકલીફ દૂર થાય છે. પરંતુ આ ફાયદો તાત્કાલિક નથી થતો. આ સારવારમાં દર્દીએ બહુ ધીરજ રાખવી પડે છે. મુખ દુર્ગંધ. જાયફળનો ભૂકો મુખમાં રાખવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે. દાંતની પીડા. જાયફળના તેલમાં ડૂબાડેલી રૂનું પૂંડું દાંતમાં રાખવાથી પીડા શાંત થાય છે. નિંદ્રા સારી આવે છે. અનિદ્રાથી પીડાતા લોકો ગરમ દૂધમાં જાયફળ ભેળવી પીએ તો સારી ઊંઘ આવે છે. નિશ્ચિત માત્રા કરતાં જાયફળનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવાથી નુકસાનકારક સાબિત થાય છે. શરીર પુષ્ટ બનાવે છે. 2 ગ્રામ જેટલો જાયફળનો ભૂકો લે તેટલી જ માત્રામાં મિશ્રી ભેળવી સવાર સાંજ ખાવાથી શરીર પુષ્ટ બને છે. બ્રેન ટોનિક. રોમન અને ગ્રીકમાં જાયફળને એક બ્રેન ટોનિક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જાયફળ થાક અને તાણ દૂર કરવા માટે પણ જાણીતું છે. તેના સેવનથી એકાગ્રતા વધે છે. તેજમ એલ્ઝાઇમર એટલે કે ભૂલવાની બીમારીની શક્યતા ઓછી થાય છે. અપચો. અપચાને દૂર કરવા માટે ઉત્તમ છે. ડાયરિયા, કબજિયાત, ઉબકા આવવાની તકલીફમાં જાયફળ ઘસીને આપવામાં આવે છે. સ્વાદમાં મીઠો અને ગુણકારી ગોળ. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગોળમાં લોહી શુદ્ધ કરવાનો અદ્ભુત ગુણ છે. વળી તે શરીરના કચરાને સાફ કરવાનું કાર્ય પણ કરે છે. એટલે તેના સેવનથી શરીરનું મેટાબોલિઝમ અને પણ મજબૂત બને છે. જેમને કબજિયાતની તકલીફ હોય કે પેટમાં ગરબડ રહેતી હોય તેવા લોકો જો નિયમિત 1 ગ્લાસ પાણી કે દૂધની સાથે ગોળનું સેવન કરે તો પેટની તકલીફમાંથી મુક્તિ મળશે. જેમને ગેસની તકલીફ હોય તેમણે જમ્યા બાદ 1 કટકો ગોળ ખાવો. ગોળ ખાવાથી ગેસ નહીં થાય. ગોળથી બીજી કઈ કઈ તકલીફમાં તમને રાહત મળશે તે વિશે વાત કરીએ. મહિલાઓ માટે લાભકારી. જે સ્ત્રીઓને માસિક સમયે પેટમાં દુખાવો થતો હોય તેમણે રોજ જમતી વખતે ગોળ ખાવો. ગોળ ખાવાથી માસિક સમયનો દુખાવો નહીં થાય. માસિક સમયે મોટાભાગે જે દુખાવો થતો હોય તે કબજિયાતને કારણે વધારે થતો હોય છે. ગોળ ખાવાથી પાચન ક્ષમતા વધે છે અને પાચન ક્રિયા સારી બને છે. પેટના દુખાવામાં રાહત મળે છે. હાડકા મજબૂત બને. જો તમે સાંધાના દુખાવાથી પરેશાન હો તો ગોળ તમારા માટે ઉત્તમ છે. અલબત્ત જો આ દુખાવો કેલ્શિયમની કમીને કારણે થતો હોય તો ગોળ ખાવાથી શરીરને કેલ્શિયમ અને ફોસ્ફરસ મળશે. આમ તેની અછત પૂરી થતાં શરીરના દુખાવામાં રાહત મળે છે. શરદી અને કફ માટે. ગોળની પ્રકૃતિ મૂળ ગરમ છે તેથી તેના સેવનથી શરદી અને કફમાં રાહત મળે છે. જોકે શરદી અને કફમાં કાચો ગોળ ન ખાવો. સૂઠનો લાડુ કરી તેનું સેવન કરવું. જો શરદીનો કોઠો હોય તો સૂઠના લાડુનું સેવન કરવામાં આવે તો શરદીનો કોઠો દૂર થાય છે. અસ્થમા. અસ્થમાના દર્દીને પણ ગોળ ખાવાથી સલાહ આપવામાં આવે છે. ગોળ શરીરના તાપમાને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. વળી ગોળમાં એલર્જીને નાથવાનો ગુણ છે જે અસ્થમાના દર્દી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સ્ફૂર્તિવર્ધક. વધારે પડતો થાક કે નબળાઈ લાગતા હોય તેવા લોકોએ પણ ગોળનું સેવન અચૂક કરવું જોઈએ. ગોળ જલ્દીથી પચી જાય છે. તેનાથી શુગર વધવાનો પ્રોબ્લેમ પણ નથી રહેતો અને શરીરને એનર્જી પણ મળે છે. આખો દિવસ કામ કર્યા બાદ જ્યારે પણ તમને થાકનો અનુભવ થાય ત્યારે ગોળનું સેવન કરો. તેનાથી થાક દૂર થશે અને સ્ફૂર્તિ મળશે. ઇમ્યુનિટી વધારે. ગોળમાં એન્ટીઓક્સિડન્ટ તત્વ ઝીંક સેલેનિયમ દ્વારા શરીરમાં પ્રવેશતા વાયરસને રોકવાનું કાર્ય કરે છે. જેથી તેનું સેવન ફ્રી રેડિકલ્સના નુકસાનને અટકાવવાનું કાર્ય કરે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે એટલે શરીર આપોઆપ તંદુરસ્ત રહે છે. ગોળ બાળકો માટે પણ ખૂબ લાભદાયી છે. બાળકોના હાડકા મજબૂત બને તે માટે તેમજ કફનો કોઠો દૂર થાય તે માટે અને વાયરલ ઇન્ફેક્શનથી બચી રહે તે માટે ગોળનું સેવન બાળકોને પણ કરાવવું જોઈએ. શરત માત્ર એટલી જ કે કાચો ગોળ બહુ ન ખવડાવો. દાદીમાનું વૈદું. નસકોરી. નસકોરી ફૂટે ત્યારે તાડવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમજ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે. નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવાથી લોહી બંધ થાય છે. લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબૂદ થાય છે. નસકોરી ફૂટે તો શેરડીના રસના ટીપા, કાંદાના રસના ટીપા, ગાયના ઘીના ટીપા, દૂધના ટીપા, ખાંડના પાણીના ટીપા, દ્રાક્ષના પાણીના ટીપા, ઠંડા પાણીના ટીપા, ગમે તે એક વસ્તુના ટીપા નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે. નસકોરી ફૂટે તો ફટકડીનું ચૂર્ણ સુંગાડવું અને ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી તરત બંધ થાય છે. ઘઉંલાલ લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. મરીને દહીં અને જૂના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે. કેરીની ગોટલીનો રસ નાક વડે સૂંઘવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે. દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બંધ થાય છે. મરી અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી, સૂંઘવાથી કે નાકે ચોળવાથી નાક બંધ થઈ ગયું હોય તો ખુલે છે. આમળાના ચૂર્ણને દૂધમાં રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે. દાંતની પીડા. હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે. દાંત હાલતા હોય તો અને દુખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલગરો દાંતમાં ભરવાથી આરામ થાય છે. સવારના પોરમાં કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે. વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતા દાંત મજબૂત બને છે. તલનું તેલ હથેળીમાં લઈ આંગળી વડે પેટા પર ઘસવાથી હલતા દાંત મજબૂત બને છે. લીંબુનો રસ દાંતના પેટા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તલના તેલનો કોગળો મોઢામાં 10-15 મિનિટ ભરી રાખવાથી પાયુરિયા મટે છે અને દાંત મજબૂત બને છે. સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંત ઘસવાથી પાયુરિયા મટે છે. ફૂલાવેલી ફટકડીનો પાવડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. દાંતનું પેઢું સૂજી ગયું હોય તો મીઠું અને હળદરનો પાવડર મેળવી પેઢા પર ઘસવાથી મટે છે. દાંતનું પેઢું સૂજી ગયું હોય તો મીઠાના ગાંડાથી તેને ફોડીને તેના પર ફૂલાવેલી ફટકડીનો પાવડર લગાડવાથી મટે છે. તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવીને દાંત પર ઘસવાથી દાંતનો દુખાવો, દાંતની પીડાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. પાકા ટમેટાનો રસ 50 ગ્રામ જેટલો દિવસમાં 3 વાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
ચાલો હવે આપણે વાનગી તરફ જઈએ. આજની વાનગી પનીર પરોઠા. સામગ્રી: ઘઉંનો લોટ 1.5 કપ, તેલ કે ઘી જરૂર પૂરતું. સ્ટફિંગ માટે પનીરનું છીણ 1/4 કપ, બાફેલા બટાકાનું છીણ 1/2 કપ, સમારેલા મરચાં 2 નંગ, આદુની છીણ 1 ચમચી, સમારેલી ફુદીનો 1 ચમચો, કોથમીર 2 ચમચા, ધાણા જીરું પાવડર 1 ચમચી, મરચું 1/2 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, આમચૂર 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ. રીત: ઘઉંના લોટમાં તેલનું મોણ અને મીઠું નાખીને જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાંધો. તેને ઢાંકીને 15-20 મિનિટ રહેવા દો. સ્ટફિંગ તૈયાર કરવા માટે 1 બાઉલમાં પનીરનું છીણ અને બાફેલા બટાકાનું છીણ મિક્સ કરો. બટાકા એકદમ છીણેલા હોવા જોઈએ. જો તેમાં ટુકડા રહી ગયા હશે તો પરોઠા સરખા નહીં વણાય. હવે તેમાં સમારેલા મરચાં, આદુની છીણ, સમારેલી કોથમીર, ધાણા જીરું પાવડર, મરચું, ગરમ મસાલો, આમચૂર, મીઠું અને સમારેલો ફુદીનો નાખો. આ બધાને સારી રીતે મિક્સ કરો. હવે લોટમાંથી 6 લુવા લો. તેને થોડા મોટા વણી, તેની વચ્ચે પનીરનું સ્ટફિંગ મૂકો. કિનારીને ચપટીથી ભેગી કરી વચ્ચેથી સીલ કરી દો. પછી તેના પરોઠા વણો. નોનસ્ટિક પર મધ્યમ આંચે બંને બાજુએથી ઘી અથવા તેલ મૂકી સાતરો.
તો ચાલો હાસ્ય તરફ જઈએ. હળવે હૈયે. આ નરેન્દ્ર મોદી પણ હદ કરે છે. આખે આખી કોંગ્રેસને ખાઈ ગયા. અને પાછા ડિસ્કવરી ચેનલના મેન વર્સિંગ વાઇલ્ડના શોમાં કહે છે હું તો વેજીટેરિયન છું. એક પત્ની અંગત કબૂલાત. મારો પતિ સવારનો બૂમો પાડી રહ્યો છે કે તેના 5,000 રૂપિયા ચોરાઈ ગયા છે, 5,000 રૂપિયા ચોરાઈ ગયા છે. પણ તમે તેની વાતનું બિલકુલ ના માનતા. સવારથી અત્યાર સુધીમાં 10 વાર ગણી ચૂકી છું, ખાલી રૂપિયા તો 4,000 જ છે. સાવ જુઠ્ઠાડો છે. ચંપા કહે ક્યાં છો? જીગો કહે ઓફિસમાં. કેમ શું થયું? ચંપા કહે કાંઈ નહીં, આ તો સામેવાળી લીલી કોઈ જોડે નાસી ગયાના સમાચાર સાંભળ્યા ને એટલે ફોન કર્યો. લીલી, આપણું બ્રેકઅપ થયું તેનું તને દુઃખ નથી થતું? જીગો કહે ના જરાય નહીં, આથી ઉલટું મને આનંદ છે. લીલી કહે શેનો આનંદ? જીગો કહે હવે ફોનની બેટરી અને બેલેન્સ બંને લાંબો સમય ચાલશે. જીગો કહે ડૉક્ટર સાહેબ તમે કહેતા હતા ને કે ગેમ રમવાથી મન પ્રફુલ્લિત રહે છે, પણ મને તો ભારે ચિંતા રહ્યા કરે છે. ડૉક્ટર કહે કા? કઈ ગેમ રમો છો? જીગો કહે તીન પત્તી. જીગો કહે યાર એક ગંભીર સમસ્યા છે. ભૂરો કહે શું થયું? જીગો કહે મારી પત્નીને ખૂબ જ સરસ રસોઈ બનાવતા આવડે છે, છતાં તે રાંધતી નથી. અઠવાડિયામાં 3 દિવસ તો બહારથી જ મંગાવીને ખાવું પડે છે. ભૂરો કહે તારા કરતાં મારી તકલીફ વધારે મોટી છે. તો જીગો કહે એ કેવી રીતે? ભૂરો કહે મારી પત્નીને તો રાંધતા નથી આવડતું, છતાં દિવસમાં 4 વખત અલગ અલગ વસ્તુઓ બનાવીને અમને બધાને પરાણે પરાણે ખવડાવે છે. આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. તમારે કાંઈ સૂચન કરવું હોય તો વિસ્ટાવિઝનનો ફોન નંબર છે 0116249839 0116249883 9. પાછા મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહેશો. પ્રણામ. જય શ્રી કૃષ્ણ.